Vertical, vertical, vertical. ચારિત્ર રૂપ ધર્મની આરાધનાનું પર્વ દસ લક્ષણ પર્વ ચાલી રહ્યું છે. એમાં આજે લોભ કસાઈથી રહિત શૌચ ધર્મની આરાધનાનો દિવસ છે. કાળ અપેક્ષાએ તો અલગ અલગ આરાધના કહેવાય છે. ક્ષમાની, માર્દવની, આર્જવની, સત્યની અને આજે શૌચની. પરિણમન અપેક્ષાએ નિરંતર થારા હોય છે. પરિણમનમાં ક્યારેય ક્રમ ન હોય. ચારિત્રની વિતરાગતા રૂપની પ્રણતિ ચાલે છે. એ નિર્મળ વિતરાગી પ્રણતિમાં ક્રોધ નથી તેનું નામ ક્ષમા આપવું, માન નથી તો માર્દવ આપવું. એમાં કોઈ ક્રમ નથી હોતો કે આ દિવસની પ્રણતિને ક્ષમા કહેવાય અને આ દિવસની પ્રણતિને માર્દવ કહેવાય છે. તો એમાં આજે લોભ કસાઈથી અને એમાં બે પ્રકાર ગુરુદેશજીએ પણ આપણને કહ્યું, વર્તમાનનો લોભ અને ભવિષ્યની તૃષ્ણા. જે કાંઈ વર્તમાનમાં મેળવ્યું છે એ ટકી રહે મારી પાસે એવો લોભ છે અને ભવિષ્યમાં મને એ પ્રાપ્ત થાવ એવી એક તૃષ્ણા હોય છે. અને તો કુદરતી જ છે કે વર્તમાન જેના પ્રત્યેનો લોભ હોય તો ભવિષ્યમાં પણ આવી સ્થિતિ રહ્યો એવી તૃષ્ણા તો સહેજે હોય જ છે. અને એમાં પણ ચાર પ્રકારનો લોભ આપણને એમ કીધો. એક શેનો પહેલો લીધો? જીવન આયુષ્યનો. બીજો આરોગ્ય, શરીરની નિરોગતા, ઇન્દ્રિયો સલામત રહે અને ઉપભોગ ભોગ નિરંતર થયા કરે. જીવનનો લોભ એટલે કે આ મારું આયુષ્ય લાંબુ હોય એના માટે. એ વાત તો આમ તો સારી છે ને, લાંબુ આયુષ્ય હોય તો આરાધના વધારે સમય કરી શકે, તેમાં કાંઈ લોભ? એ તો સારી વાત છે કે એમાં શું ખોટું? અમે જીવન વધશે જેટલું એટલું બીજામાં નહીં પણ શેમાં જશું, સ્વાધ્યાયમાં ને એમાં તો સારી વાત છે ને. જી ને કી હો ને ઈચ્છા, મર ને કી હો ને વાંચ. અરે આ જીવન હો કે બીજું જીવન હો, ક્ષેત્ર બદલાશે, કાળ બદલાશે, સંયોગ બદલાશે, મારી ધારા ટકવાની છે. શા માટે એવો જીવનનો પણ લોભ કરવો છે? આ જીવન બીજાને ભલે જીવન વધારે હોય તો વધારે અનુકૂળતા સામગ્રીમાં કરશો એની વાત નહીં, કદાચ આ જીવનમાં પણ મને કોઈ આયુષ્ય અધિક કે ઓછું એની મને કોઈ અપેક્ષા જ નથી. કારણ કે જ્યાં હોઉં ત્યાં મારે મારી સાધના કરવી છે. તો જીવનનો પણ એ લોભ ન હોય. જીવન રહે તો સાથે શું રહેવું જોઈએ? આરોગ્ય રે. ખાટલે પડીને છ મહિના કેવું મરણ જોવે છે? હાલતા ચાલતા ઉપાડી લે એવું કેવું જોવે છે જીવન? આ બધાની વાત શું છે? સાપેક્ષતામાં રહીએ છીએ એટલે આપણને આવી ઈચ્છા રહ્યા કરે છે કે શરીરની નિરોગતા હશે તો મને શું થશે? સાધના થશે, આરાધના થશે. અરે જેનાથી ભિન્ન આજે આખો ત્યાગના વિષયમાં આખો ગુરુદેશજીએ વિષય લીધો, ક્યાં ત્યાગના વિકલ્પમાં તારે અટકવું છે? જે વસ્તુ તારામાં છે જ નહીં, જેનું તારામાં વ્યાપવા પણ શબ્દ આવતો હતો એમાં, ગ્રહણ એટલે જે તું જેમાં વ્યાપતો નથી અને જે તારામાં વ્યાપતા નથી. શરીર આદિ તો ભિન્નતાની વાત છે, રાગાદી પરભાવ પણ તારા સ્વરૂપમાં વ્યાપતા નથી તો ત્યાગના વિકલ્પ શું કામ કરે છે? તો જીવનમાં એ ફરી ફરીને મને આરોગ્ય હશે તો સાધના શરીર, ફરી ફરીને સાપેક્ષતામાં સાધના ક્યારેય થવાની નથી. સનતકુમાર ચક્રવર્તીનો કેવો રોગ હતો? ગલત ખોળ કહેવાય, જેને કહે ને શરીર હાડકા ખવાતા જાય, લેપ્રસી જેવું. અને કેટલા વર્ષ સુધી? એક વર્ષ, બે વર્ષ, કેટલા વર્ષ? કેટલા વર્ષ? 700 વર્ષ કલ્પના કરવા જેવી છે. અને એમના થૂકમાં એવી લબ્ધિ હતી કે લગાડે તો મટી જાય. ચલો, આપણી આવી સ્થિતિ હોય તો આપણે શું વિચારવું? લગાડી દીધો તો વાંધો શું હતો? ને બહુ જ ગંભીરતાથી વિચારવા જેવું છે, કોઈ આ હાસ્ય માટેની એની માટેની વાત નથી, બહુ જ વિચારવા જેવું છે. આ આપણા શરીર પ્રત્યેની ગ્રદ્ધિના ભાવનું સૂચક છે. આપણને હજી શબ્દોમાં ભિન્નતા ભાસી છે, ભાવમાં ભિન્નતા નથી ભાસી. એ મુનિરાજ વિચારે છે, અરે શરીરમાં રોગ, એ પણ એક મારા મોહ બુદ્ધિએ કીધું છે. શરીર નિરોગ છે એટલે સારું, એ પણ મારી મોહ બુદ્ધિએ કીધું છે. જ્ઞાનમાં શરીરનું પ્રણમન છે, એમાં કોઈ નથી રોગ અને કોઈ નથી નિરોગ. આ ભિન્નતાનું ભેદના આપણા અભિપ્રાયમાં નિરંતર શું રહ્યા કરે છે કે અમુક પ્રકારની સ્થિતિ હોય, ટેમ્પરેચર આટલું હોય તો હું નિરોગ છું, ટેમ્પરેચર વધ્યું તો હું કેવો છું? રોગીશ થયું. આપણી મોહ બુદ્ધિએ અખંડ જ્ઞેયોમાં ભાગલા પડાવ્યા છે. ગુરુદેવસિંહનું કહેતા, પોતે જ્યારે પાલેજમાં રહેતા ત્યારે નાટક જોવા પણ જતા. કોઈને એમ થાય નાટક જોવા જાય? જોવાની દ્રષ્ટિ આખો ફરક હતો. રાગના રંજન માટે આપણે એમાં જોડાઈએ છીએ અને એ વૈરાગી પુરુષ વૈરાગી માટે જોડે. આખા નાટકમાં બધા પ્રકારના પ્રસંગો આવતા હોય, રાગના રસ, વીર્યના રસ, વૈરાગના રસ, બધા અનેક પ્રકાર. જ્ઞાનીને, મહાપુરુષને શેની ચોટ લાગતી હશે? ક્યારેક ખ્યાલ આવે છે ગુરુદેવસિંહ કઈ ઉંમરમાં નાટકો જોયા હશે? 17-18 બસ સમજી લ્યો તેની આજુબાજુમાં. અને એના વૈરાગ્ય પ્રસંગોની ઇમ્પેક્ટ કેટલી હશે? કેટલા વર્ષો પછી પણ એ શબ્દોને યાદ કરીને કરતા. ક્યારેક આપણા જીવનમાં એવી ક્યારેક થઈ છે? ક્યારેક, ચલો બીજા એની નહીં પણ કોઈ એક ગુરુદેવસિંહના પ્રવચનમાં એક ભાવ જાગ્યો, એ ભાવનું પણ સ્મરણ રહ્યું છે કે આ શબ્દ વાણી સાંભળી તો મને અહોભાવ આવ્યો. પ્રત્યેક જણે દર્શન કર્યા હોય એને ગુરુદેવસિંહના સાનિધ્યમાં કોઈ ઉત્કૃષ્ટ ભાવના ભાવી હોય, તીર્થયાત્રામાં ભાવના હોય, એના સ્મરણો કેમ નથી? એ ભાવને વારંવાર યાદ કરીને આપણી ભાવનાને વૃદ્ધિ કેમ નથી આપણે કરતા? કોકની સાથેના કસાય આદિના હશે એને તો એમ કરીએ છીએ કે હું ક્યારેય ભૂલીશ નહીં, અને આ ભાવનાને શું થઈ જાય છે? સ્મરણથી પણ બહાર છૂટી જાય છે આપણને. તો એ ગુરુદેવસિંહ વૈરાગની વાત એ કરતા હતા. પોતે તો અહીંયા ફરીથી, કોઈ પણ મને આરોગ્ય, રોગ કે નિરોગ મારા માટે કોઈ ભેદ જ નથી. એ સનતકુમાર મુનિરાજ વિચારે, મારે એક શરીરને ખાતર જે મારું છે નહીં અને એ જે છૂટા વગર એક ક્ષેત્રાવગા સંબંધ પણ છૂટવાનો છે. અત્યારના તો છૂટું છે જ, ખાલી સંબંધ કેવો થયો છે? નિકટતાનો, એક ક્ષેત્રાવગા, અને એ પણ વહેલો મોડો છૂટા વગર રહેશે નહીં. તો જે છૂટવાનું છે, અનિત્ય છે, નાશવાન છે, એનો લોભ શું કરવો? પૂજામાં એના માટે ક્યાં ક્યાં વાતો આવી હતી? બધી પાંચેન્દ્રિયના વિષયોની તો વાત આવી હતી. સ્પર્શેન્દ્રિયના 8 છે, રસેન્દ્રિયના 5 છે, ઘાણેન્દ્રિયના 2 છે, ચક્ષુઇન્દ્રિયના 5 છે, અને કર્ણેન્દ્રિયના 7 સ્વર કહેવાય ને એ પ્રકાર, એની તો વાત આવી. સાથે સાથે કોની આવી? ચક્રવર્તીના વૈભવનું વર્ણન વાંચીને ક્યારે એમ ન વિચારતો મને હશે? બધાનું આવ્યું હતું ને, કામદેવનું, પછી ત્રણ ખંડના ધણી નારાયણ પદનું ને બધાના પ્રકારનું. આના ઉપરથી એક કારણ શું કીધું છે, દરેકમાં એક કારણ કોમન આપશો. આ પ્રત્યેની વાંછા છોડવાનું શું કારણ? અનિત્ય જાણીને, અસ્થિર અનિત્ય ક્ષણભંગ જગતમાં જે નાશવાન હોય એને ક્યારેય કોઈનો એનો રસ ન હોય. કોઈ મકાન પડું પડું થતું હોય જેને આપણે કહીએ, એ આપણને કોઈ મફત રહેવામાં આપે તો જઈએ કે ન જઈએ? કેમ ન જઈએ? કેમ ન જઈએ? કોઈ માણસનો ભરોસો જ ન હોય, બોલીને ફરી જતો હોય, એની સાથે કેટલો વેપાર કરશો આપણે? જગતમાં પણ સહજપણે આ એક ન્યાય છે કે અનિત્યતામાં ક્યારે પણ ભરોસો ન કરવો. તો આપણા બધાના જીવનની વાત કે બીજાની નહીં, એવો કયો સંયોગ છે જે આપણી પાસે નિત્ય રહે છે? નિત્ય સુખ જોવે છે અને અનિત્યતાનો વિશ્વાસ કરવો છે. કેટલી આપણે આપણા અભિપ્રાયની વિચાર કરીએ તો કેટલું સામે શું કહેવાય ને, કોન્ટ્રાડિક્શન કેટલું છે આપણા જીવનના અભિપ્રાયોમાં. સુખ કેવું જોવે છે? નિત્ય જોવે, શાશ્વત જોવે છે, અવિનાશી જોવે છે, અને વિશ્વાસ ક્યાંના એકાકાર થઈને પડ્યા છીએ આપણે? અનિત્ય એવા સંયોગમાં, અનિત્ય એવા વિભાવ ભાવોમાં. એક એક દિવસમાં એક એક વાત આપણે યાદ કરીએ છીએ, આપણા જીવનમાં એ પ્રકારે ઉપેક્ષા વૃત્તિત્વ શરૂ થાય. હું સેના માટે ક્રોધ કરું? શું સેના માટે જગતમાં મારે અધિકતા જોવી છે કે મારે માન કરવું છે? જગતમાં મારે શું મેળવવું છે કે મારે માયા કરવી છે? સેના માટે માયા? સામાન્ય પણ સેના માટે હોય? કાંઈક મેળવવા માટે. તો જગતમાં મારે શું જોવે છે કે મારે માયા કરવી છે? જગતમાં કોની પાસેથી મારે માન અધિકતા જોવે છે કે અભિમાન કરવું? જગતમાં મારા માટે કોણ શત્રુ છે, કોણ વિરોધી છે કે હું ક્રોધ કરું? એક એક જો વિચારશું, કમસે કમ કસાય છૂટે નહીં પણ કસાયની એક મર્યાદા તો આવે કે નહીં? એમાં જ અહીંયા લોભની વાત આપણને લીધી, તો જીવનનો લોભ નથી. જે પ્રકાર હો, આયુષ્ય લાંબુ હો કે ટૂંકું, શું ફરીથી શું વિચારવું છે, લાંબુ કે ટૂંકું? અલ્પ આયુષ જોવે છે કે વિસ્તૃત લાંબુ આયુષ જોવે છે? મારું આયુષ્ય જ નથી, હું અનાદિ અનંત ટકવા વાળું એક તત્વ છું. આયુષ એટલે શું? કાળની મર્યાદા, જીવની શરીરમાં રહેવાની યોગ્યતા, પણ એને શું કહેવાય છે? કાળની મર્યાદા. આયુષ ક્યારે અનંત કાળનું હશે? કોઈને અનંત કાળનું હોય આયુષ? કોનું? આત્માનું. આયુષ ન કહેવાય, એ તો આત્માનું સાથે અનાદિ અનંત ટકવી એનો સ્વભાવ છે. આયુષ તો કાળની મર્યાદે છે. સ્વર્ગના આયુષ પણ એમાં આવ્યા હતા ને, સાગરોપમના પલ્યોપમના આયુષ હોય એ પણ બધા કેવા છે? નાશવાન. આયુષ્ય એ કાળની મર્યાદા છે. હું સ્વભાવમય તત્વ છું અને સ્વભાવને ક્યારેય કાળની મર્યાદા લાગુ ન પડે. હું એક અવિનાશી તત્વ છું. નિત્ય ટકવું એ તો મારો શું છે? સ્વભાવ છે. સંયોગ નાશવાન હોય અને સ્વભાવ અવિનાશી હોય. ગુરુદેવજી એ માટે ઘણી વાર લેતા ને, શું લેતા? સ્વભાવ છૂટે નહીં, સંયોગ સાથે આવે નહીં, અને વિભાવ એક સરખો રહે નહીં. કોઈના પણ જીવનમાં વિભાવ આપણા જ જીવનમાં આવે છે. અહીંયા આવીએ તો થોડી કઈ આત્મહિતની વાત આવી, બહાર જાશું એટલે પાછા બીજા વિકલ્પમાં. તો સ્વભાવ કોઈ દી છૂટે નહીં, સંયોગ સાથે આવે નહીં, અને વિભાવ એક સરખા રહે નહીં. તો અહીંયા ફરીથી મારે કોઈ આરોગ્ય જોતું નથી. ઇન્દ્રિયો, ઇન્દ્રિયો સલામત રહે તો સારું કે નહીં? સંભળાવાનું બંધ થઈ જશે તો સાંભળશું કેવી રીતે? આંખ બંધ થઈ જશે તો વાંચશું કેવી રીતે? ઇન્દ્રિય સલામત જોઈ છે કે નથી જોતી? જોઈએ ને, હોય તો સારું ને. આરાધના માટે જોવે છે ને, એટલે આરાધના પરાધીનપણે જ કરશું ને આપણે. ફરીથી અતિન્દ્રિય તત્વ જોવે છે અને ઇન્દ્રિયનો આધાર લેવો છે. શીતળતા જોવે છે ને અગ્નિની સમીપમાં રહેવું છે. ફરી ફરી આપણા પરિણામોનો વિચારવા કરવા જેવો છે. આપણા પ્રશ્નનો જવાબ આપણે જ આપી શકશું. મને કેમ થતું નથી, તારા અભિપ્રાયમાં જ વિપરીતતા રહેલી છે, પરસ્પર વિરુદ્ધતા રહેલી છે. અરે અતિન્દ્રિય આત્માની આરાધના ઇન્દ્રિય સાપેક્ષ હશે, ઇન્દ્રિય આરાધિત હશે. અરે કેમ એમ ન વિચારવું, અરે ચક્ષુ ઇન્દ્રિયનો વિષય ગયો તો મારો ઉપયોગ એટલો હટાવીને સ્વભાવમાં જાયશું. શું છે એક, આ એક પણ એક નબળાઈ છે આપણને, કે ચલો આંખ વહી જશે તો હું શાસ્ત્ર કેવી રીતે વાંચી શકીશ, કાન વયા જશે તો વાણી કેમ સાંભળે. અરે ઉપયોગ એને સમેટીને પાંચ ઇન્દ્રિયનો ક્ષોપસમ મેળો છે, વિસ્તાર માટે નહીં સંકેલવા માટે છે. જે ઇન્દ્રિયનો વિષય આપણને નથી થતું, આપણો જેમ જેમ ક્ષોપસમ વધે શું થાય છે, બહારની વિસ્તાર કરીએ છીએ. અરે પાંચ ઇન્દ્રિયનો વિષય ક્ષોપસમ મેળો છે, સંકેલીને અંદરમાં સમેટવા માટેનો આ માર્ગ છે, વિસ્તારનો માર્ગ નથી. વિસ્તાર રાગનો વિસ્તાર કરીને તો 84 પરિભ્રમણ એ કરી રહ્યા છે. તો મારે ઇન્દ્રિયનું પણ અને છેલ્લે ભોગ ઉપભોગ બોલીએ છીએ ને આપણે, આમાં શું આવે છે, નવમો પાઠ આવે છે ને પેલા પ્રતિકરણમાં, ભોગ ઉપભોગ પરિમાણ વ્રત, એના નિમિત્તે હિંસા થાય છે. તો પોતાની શક્તિ અનુસાર શબ્દ છે ને, વસ્તુના સ્વરૂપને જાણીને પોતાની શક્તિ અનુસાર એ ભોગ ઉપભોગ છોડવા જોઈએ. પરિમાણ શબ્દ છે ને, પરિમાણ એટલે મર્યાદા. મુનિરાજ છે એને તો છૂટી ગયા છે, આપણી શ્રાવક કારણ કે અણુવ્રતના છે ને, 12 પ્રકારના વ્રત શ્રાવકના, તો એમાં શું છે, ભોગ ઉપભોગની શું કરવી જોઈએ, મર્યાદા. અને એની બદલે શું કર્યો છે, વિસ્તાર કર્યો છે, પાંચ ઇન્દ્રિયના વિષયોનો વિસ્તાર કર્યો છે. ગોતતા જ રહીએ ને, ક્યું નવું ખુલ્યું છે તો એક વાર તો જવું જ જોઈએ ને. શેનો વિસ્તાર કરીએ છીએ આપણે, બીજાની વાત નથી કરવી. એક જૈન થઈને પણ જો ભોગ ઉભોમાં રાચીએ છીએ તો વિતરાગતાનો ભક્ત નથી, તો કોઈ ભોગી જીવનો ભક્ત છો તું. તારી પણતીમાં પણ હજી જો આટલી મર્યાદા ન આવે, વિતરાગી જીનેન્દ્ર દેવના સવારના દર્શન પૂજન કરીને જો આવી ભાવના દિવસ દરમિયાન જો ન જાગે તો શું પૂજા કરી, શું ભાવના કરી છે. જૈન દર્શન ભાવના પ્રધાન છે, અને ભાવના સાથે સહજ ક્રિયા થઈ જાય છે, હઠની ક્રિયા નથી, સહજતામાં થયા વગર રહેતું નથી. અરે જ્યાં મારે સમસ્ત રાગથી રહિત થવું છે તો સમસ્ત રાગથી થયા એના પ્રત્યે મારી ઉપકારની ભાવના અને ભાવનાની વ્યક્તિ પૂજા આદિ દ્વારા વ્યક્ત થઈ જશે. આપણને સહજ આ ક્રમ છે, ક્યાંય હઠ નથી આખા માર્ગમાં. નિશ્ચય આરાધનામાં તો હઠ નથી, કૃત્રિમતા નથી, પણ બહારની વ્યવહાર આરાધનામાં પણ આ સહજતા હોય છે. તો એ ભોગ ઉપભોગ નહીં. આ ચાર કોના માટે લીધા, પોતા માટે, અને સાથે બીજું ગુરુદેવ છે શું લીધું, સ્વજન્મા માટે પણ રાગ રહી જાય છે. મારું તો આયુષ્ય વધારે હો જીવન, મારા કુટુંબ પરિવારનું, મને તો નિરોગતા હો, કારણ કે ફરીથી શું કહે, રાગ વિષયની વૃદ્ધિ વિસ્તારમાં જવાનો છે. ક્યારે પણ રાગ કરવું ને કહે કે હું સ્વભાવમાં સમાઈ જાઉં કામ નથી થવાનું. રાગની વૃદ્ધિ થયા વગર તો પોતા માટે તો કરવાની જ છે, અને સાથે કોના માટે ઈચ્છે, સ્વજન કીધા બધા કુટુંબ મિત્ર બધા લઈ માં સાથે લઈલા, એની પણ ઇન્દ્રિયો સલામત રહે, એને પણ ભોગ ઉપભોગના સાધન એ મળતા રહે. અને આવું ફરીથી એમાંય બબ્બે આ લીધા, એવી રીતે બે, વર્તમાનમાં ટકો અને ભવિષ્યમાં મળો. અરે ભવિષ્યમાં શું, મારે વર્તમાન સાધના હો અને ભાવિમાં સાધ્ય દશા હો. ઈચ્છવા જેવું જો જગતમાં કોઈ હોય તો આ છે, એનાથી જગતમાં બીજું ઈચ્છવા જેવું પણ શું છે. એ વાત સુંદર રીતે ગુરદર્શી લીધી, અને એમાં આજે ત્યાગની વાત તો હજી આગળ આવવાની છે, ત્યાગ ધર્મની. અહીંયા આખું શૌચપણામાં શું આખી આપણે 34 ગાથામાં શેની વાત લીધી આખી, એ લેતા પહેલા થોડુંક એક કાલનું જે બીજા જૂનું પ્રવચન છે એમાં થોડું લઈને પછી એના ઉપર આવશું. 55 પાનું જો એક સરસ ગુરુદેવમાં ન્યાય આપ્યા છે, 55 પાનું 28 નંબરના શ્લોક ઉપરનું પ્રવચન હતું, એમાં 55 નંબરનું પાનું એમાં પહેલેથી જ છે. બહુ સુંદર જે પ્રેરણા આપણને આચાર્યદેવ કળશમાં આપી છે એના ઉપર જ ગુરુદેવ શીખે છે. આચાર્યદેવ જેમ કીધું ને કે અમે આ વાત કરી તો હવે કયો પુરુષ એવો હશે જેને ભેદ જ્ઞાન ન થાય, એના ઉપર વાત છે. પોતાની વસ્તુ એ પોતે કેમ ન પ્રાપ્ત કરે, જા આશ્ચર્ય લાગે એવું છે. પોતાની વસ્તુ પોતાને પ્રાપ્ત, આ તો નવાય ને. પોતાના નામના બેંકના એકાઉન્ટમાં પડેલા પૈસા કે તમને નહીં આપે, કેવું આશ્ચર્ય લાગે. પોતાના નામનું ઘર એમાં કે તમને પ્રવેશ નહીં, આ તો હજી સંયોગ રૂપની વાત છે. આ તો શું છે, પોતે જ છે. હું મને પ્રાપ્ત ન થાવ એવું જગતમાં આનાથી અધિક આશ્ચર્ય નહીં હોય. તો અહીંયા કે છે આ આત્માનું સ્વરૂપ જે બતાવે છે આચાર્યદેવ એ કોઈ બીજાની વાત નથી, કોને અસ્તિત્વની વાત કરે છે, તારા પોતાનું અસ્તિત્વ. અને તું તારાથી અજાણ્યો રહ્યો, મને ખબર નથી હું ક્યાં રહું છું, મને ખબર નથી મારું એડ્રેસ શું છે. અરે તું તારાથી અજાણ્યો રે, એ તો આશ્ચર્ય હશે. તો પોતાની વસ્તુ પોતે કેમ પ્રાપ્ત કરે, હા બીજાની હોય તો પ્રાપ્ત ન થઈ શકે. અને જો એનો એક સરસ દ્રષ્ટાંત ગુરુદેવ સિદ્ધાંત એટલે દ્રષ્ટાંત કે જે અનંત કાળથી શરીરને રજકણને મારું કરવા હું શું કર્યું છે, સાવ ગુજરાતી કાઠીએ મથ્યો એટલે શું, નિષ્ફળ મહેનતનું નામ મથ્યો છે. જેનું કંઈક સાર્થક ફળ આવે ને એ તો સાચું કહેવાય. અહીંયા શું છે ગુજરાતી ને કે હજી મથ્યો એના શબ્દ બીજું કઈ શું, મથામણ રહેવા દે ને, મથામણ કે ને જેનાથી કઈ ફળ નથી આવવાનું. નિષ્ફળતાનો જે પ્રયત્ન છે મથામણ છે. તો અનાદિકાળથી ખરેખર મહેનત નથી, મથામણ કરી છે. શબ્દોથી બે જો ભિન્નતા વિચારીએ તો જો સરસ ગુરુદેવજી આ આપણા જીવનમાં નિરંતર વિચારવા જેવું છે. ક્યારથી શું અનંત, જેની સર્વ અનંત કાળથી શું કર્યું છે આપણે, શરીરને રજકણને મારું કરવા. સંયોગ તો છે પણ શું એનાથી અધિક આપણે શું કર્યું, મારું કરવા મૈથા છે. અને ફળ શું આવ્યું છે, એક રજકણ. અભિપ્રાયને કેટલા પોતાના કરવાતા, કેટલા જગતમાં જે છે એટલાને કરવાનો અભિપ્રાય. અને ખરેખર અનંત કાળના મથામણ પછી પણ એક રજકણ પણ એનો થઈ શક્યો નથી, એક રજકણ એનો થયો નથી. અરે ક્યારેક વિચારવાની ભૂમિકામાં પણ એનાથી પાછા તો ફરીએ. જીવન દોડત દોડત દોડ્યો જેતી મનની દોડ, ક્યાં સુધી દોડ્યા છે, મનની દોડ ચાલે ત્યાં સુધી દોડ્યા છે. પણ ક્યાંય શાંતિનો એક કણિયો પણ હાથમાં આવ્યો નથી. કમસે કમ હવે એક મર્યાદા તો કરીએ, વિકલ્પોની મર્યાદા એ કરીએ છે. એ જ રીતે રજકણની વાત એના ઉપરથી રાગો, એમ રાગને પણ પોતાના કરવા મૈથો. જો શબ્દ એ જ છે, જેમ પડના રજકણોને પોતાનું કરવા મથા છીએ એમ શું કર્યું છે, રાગને. ફરીથી કેમ પડદ્રવને પણ પોતા કરવા મથીએ છીએ, રાગને પણ પોતાનો કરવા મથીએ છીએ, શા માટે, જેમાં જેની સુખબુદ્ધિ એને પોતાપણે કર્યા વગર રહેશે નહીં. થાય કે ન થાય જુદી વાત, મહેનત કરશે શું કર, જેના જેમાં શું લાગી છે, સુખ બુદ્ધિ લાગી તો અત્યાર સુધી પરમાં સુખ બુદ્ધિ લાગી છે, રાગમાં સુખ બુદ્ધિ લાગી તો પોતાનું કરવા મથીએ છીએ. તો પણ તે રાગ એક સમય રહે અને બીજે સમયે ટકતો જ નથી. જેને તું તારું કરવા માંગે છે એ તારા ટકતા નથી. તો એ રાગ એનો થયો નથી, કોઈ દી થયો નથી. તો જે થતું નથી એને કરવા માગે તો કેવી ક્યાંથી થવાનું તારું. ભૂતકાળમાં થયું નથી, વર્તમાન થતું નથી અને ભવિષ્યમાં એ થવાનું પણ નથી. અને એની સામે જે મારું સ્વરૂપ છે, જે મેં હું અનાદિ અનંત છે, એ મારું કેમ ન થાય? છે ને, જે એ સ્વરૂપે છે એનું થવું એ કેમ ન બને? ઓલું અશક્ય ને કરવા આપણે મથીએ છે. હવે અહીંયા કે તારું સ્વરૂપ છે તો તને કેમ પ્રાપ્ત ન થાય? જે એના પછીનો વાત સરસ છે, તું છે એવો તું થા. શું છે, કોની વ્યાખ્યા છે? તું છે એવો તું થા, એનો અર્થ શું? ધર્મ કોને કહેવાય? જેવો છો તેવો પર્યાયમાં થવું. ધર્મ કોને કહેવાય? જેવો છે. જેવો છે એટલે સ્વભાવે જેવો છે, અને એવું પર્યાયમાં પરિણમન થવું. છે તેવા થવું, બહુ ટૂંકાણમાં છે ટીકાળી સ્વભાવ, અને થવું શેમાં? આવ્યું પર્યાયમાં પરિણમન, આ એનું નામ ધર્મ છે. ક્યાંય ધર્મનો બોજો લઈને ફરવાનું નથી, કે ધર્મ એટલે બહુ જ કંઈક કરવું પડતું છે ને, ઓલામાં બહુ મહેનત કરીને ઉપવાસ આદિને બધું ઘણું, અને અહીંયા તમારામાં આવીએ તો આ બધું સાંભળવું ને સમજવું ને કરવું ને બધું. ધર્મ ક્યારેય બોજારૂપ હોઈ શકે નહીં. સિમ્પલ સાદું છે તેવા થવું, જેવા સ્વભાવે તું છો એવો પર્યાયમાં થા એ છે. અને એમાં છે એવો થવા એમાં શું છે? શું છે એટલે એમાં આશ્ચર્ય શું છે? જો બીજું કીધું, પેલું તો એક ધર્મની વ્યાખ્યા કરી, છે તેવા થવું છે ને શબ્દ છે ને, તું છે એવો તું થા, એક વાત. હવે બીજી વાત સાથે લે, અને એમાં આશ્ચર્ય શું? ક્યારેક પણ ઓલું આશ્ચર્ય હશે ને, બ્રેકિંગ ન્યૂઝ, સાકર ગળી છે, એવું નહીં? કેમ એવા કેમ ન આવે? જેમ જગતના સ્વભાવમાં સહજપણું છે, દરેકના પદાર્થમાં જે જે લાગે, અગ્નિ ઉષ્ણ છે, બરફ ઠંડુ છે, સાકર ગળ્યું છે, કારેલા, સહજ સ્વભાવમાં તને આશ્ચર્ય નથી, એમ તારો સ્વભાવ છે એ પ્રગટ થાય એમાં આશ્ચર્ય નહીં માન. એ સહજ છે, સરળ છે, તારા માટે સુગમ છે, સર્વત્ર પ્રાપ્તિ છે, તે એને ઓળખતો નથી, તારો દોષ છે. તો એ તો પણ હવે આવું હોવા છતાં, સરળ હોવા છે કેમ ધર્મ નથી? તો એનો આગળ નથી, એવો થવા માગે છે તો કોઈ પણ કોઈ દી થઈ શકવાનો નથી. સાવ ઓપોઝિટ છે, જેવા છીએ એવા થઈ શકીએ છીએ એવું કરવું નથી, અને જેવા નથી જેવા થઈ શકવાના નથી એવું કરવાની મથામણ છે. આનો ઉપાય શું? પોતાના આત્માને પૂછી લેવું પોતાને. બહુ ગુરદેશી આપણને સિમ્પલ લાગે, પણ આપણા દરેકના જીવનના, દરેકના જીવનના હર સમયના પરિણામની વાત છે આખી. ફરીથી છીએ તેવા થવું, અને આવું શું છે? શક્ય છે, શક્ય છે, અને છતાં કોઈ દી કરતા નથી. અને જેવા નથી એવા થાવું છે, અને અનાદિથી મથામણ કરીએ છીએ. એ સુંદર રીતે વાત એલ ગુરદેશી લીધી. આજના વિષયમાં ચલો આપણે શાસ્ત્ર ખોલીને જ જોઈએ. આપણે બહુ સુંદર રીતે ગુરુદેવ વિસ્તાર કર્યો છે એમાં. આખી વાત ગુરદેશી તો શું લીધી, રાગ તારા રૂપે થવા લાયક નથી, અને તું રાગ રૂપે થવા લાયક. બે સામ સામે ઘણી રિપીટ ઘણી વાત કરી, અને છતાં એ જ રાગમાં આપણે શું કરીએ છીએ? અટકાય પડ્યા છે, એમાં ને અટકાય જ પડ્યા છીએ. હવે આમાં એક સુંદર વાત ગુરુદેશે શું લીધું, સુંદર બધું જ વાત છે, કે જ્યાં પહેલો શબ્દ અહીંથી શું છે, પેલા મૂળ ગાથામાં જ આપણે અથવા હરિગીતમાં વાંચીએ, સ્વભાવને પર જાણી. જેને પરરૂપે જાણશું, તો પરરૂપે જાણશું એના રૂપે હું પરણવું કે ન પરણવું? હવે એના રૂપે જો પરણમતો હોય તો પર રહ્યું ક્યાં? તો જેને પરરૂપે જાણીએ, જો ફરીથી જ્ઞાનમાં શું જાણ્યું એને? પર રૂપે જાણ્યું, એનો અર્થ છે કે હું એના રૂપે થયો નથી અને એના રૂપે થયો નથી, ઈ જ એનો અર્થ થયો કે એ ઉત્પન્ન ન થયો, તેનું નામ ત્યાગ છે. આનું નામ જ્ઞાન તે પ્રત્યાખ્યાન. એના એને પર રૂપે જાણે છે, એનો અર્થ પર કોણ હોય, જે મારામાં હોય પર હોય કે હું એનામાં હોય પર હોય, પર કોને કહેવાય, જે મારામાં હોય કે હું એનામાં હોઉં, તો એ મારામાં નથી હું એનામાં નથી, અને તો પછી એ રૂપે પણમું એ પ્રશ્ન જ ક્યાં છે, અને એ રૂપે પણમો નથી એવો સ્વીકાર થવો એનું નામ જ શું છે, ત્યાગ છે. અને એ પણ આગળ શબ્દ આવ્યો છે, નામ માત્ર છે, છે શબ્દ, ચલો એ શબ્દ વાંચો છે, 75 પાને છે, એની બીજી લેટ, જે પરભાવ તેની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ આત્માને હોવા છતાં પણ. શબ્દ શું વાપરો છે, શું છે, ખાલી નામ આપવા. ઘણી વાર છે ને ખાલી નામ, ભાઈ તો ખાલી નામ ખાતર છે, બાકી કાંઈ છે નહીં. જેમ ઓલું ડેકોરેશન કરે ને કે ભાઈ એ તો પ્લાસ્ટિકના આર્ટિફિશિયલી ફૂલ છે, કાંઈ ખરેખર નામ એ રીતે કોને દેવાય, ન હોય ખાલી એવો દેખા હોય તો એને કે નામ માત્ર છે. દ્રષ્ટાંત કાલે આવ્યા હતા બધા, નામ લક્ષ્મીધર હોય અને હોય ગરીબ હોય, તે એક નામ માત્ર છે ને કથન ખાલી. એમ અહીંયા શું કહે છે આચાર્યદેવ, કે એ ખરેખર તો નામ માત્ર છે. એનાથી હવે આગળ, એવું નામ હોવા છતાં પરમાર્થી જોવામાં આવે તો પરભાવના ત્યાગ કરતાપણાનું નામ પોતાને નથી. પેલા શું કીધું, નામ હોવા છતાં, અને હવે શું કહે છે, પોતાને ત્યાગ કરતા પણ આનું નામ પણ નથી. કેમ, બે કેમ વાત લીધી, મળ્યું ને ઉપર નીચે ખ્યાલ તો આવે છે કે નહીં, શું છે, પેલા શું કીધું, ત્યાગ કરતા પણાનું છે, ફરીથી શેની વાત ચાલે છે, રાગનું ગ્રહણ કરવાના કરતા પણ આનું નામ નથી લીધું, ત્યાગ કરતા અને એનું પણ શું લીધું, નામ માત્ર હોવા છતાં. હવે ફરીથી કહે છે, રાગના ત્યાગ કરતા પણાનું નામ પણ પોતાને નથી. કેમ આવું, કેમ આવ્યું, બહુ સુંદર આચાર્યદેવે એ રીતે વાત આપણને લીધી. પર્યાયમાં, પૂર્વની પર્યાયમાં રાગ હતો અને ઉત્તર પર્યાયમાં રાગ ઉત્પન્ન થતો નથી, તો પર્યાય સાપેક્ષતામાં ત્યાગનું નામ છે. દ્રવ્ય સ્વભાવમાં તો રાગ જ આવ્યો નથી જેથી નામ દેવાય. શું છે, બે શૈલી શું લીધું, પહેલી શૈલી શેની લીધી, પર્યાય સાપેક્ષતાની. ફરીથી જ્યારે જ્યારે એ ધારા ચાલતી હોય છે ત્યારે બે પર્યાયની વાત લઈએ, પૂર્ય પર્યાયમાં રાગ છે અને ઉત્તર પર્યાયમાં રાગ નથી. હોય શકે ને કે જ્યારે મિથ્યાત્વ લઈએ તો મિથ્યાત્વ છે અને પછી સમ્યક દર્શન થાય, પછી આગળ અવ્રત છૂટીને અણુવ્રત આવે એ લઈએ, અણુવ્રત છૂટીને મહાવ્રત, તો બે પર્યાયનો ક્રમ લઈએ તો પૂર્વ પર્યાયમાં શું હતું, રાગ હતો તે ભૂમિકાનો, એનાથી આગળ પુરુષાર્થ થયો તો ઉત્તર પર્યાયમાં શું થયું, શું થયું, રાગ ઉત્પન્ન ન થયો. તો પેલા હતો અને હવે ઉત્પન્ન ન થયો, તો પર્યાય અપેક્ષાએ ત્યાગ કર્યો એમ નામ આપવામાં આવે છે. બેની સંધિ છે, ખ્યાલ આવે, પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાયમાં, કે પૂર્વ પર્યાયમાં જો આ એક વિષય પણ સિદ્ધ કરે છે, એવું નથી કે દ્રવ્ય સ્વભાવમાં નથી એટલે પર્યાયમાં પણ ન હોય. બે વિષય આચાર્યદેવ વિવેકપૂર્વક, એક દ્રવ્ય સ્વભાવની વાત જુદી છે અને પર્યાય, અને પર્યાયમાં નહીં હોય તો સંસાર કોનો, સંસાર નથી તો મોક્ષ માર્ગ શેનો કરવો છે, મોક્ષ અહીં નહીં રહે કાંઈ, સંસાર નથી તો મોક્ષ પણ નથી અને મોક્ષ નથી તો મોક્ષ માર્ગ પણ, તો એવું નથી. પર્યાયમાં બંધ છે, બંધથી રહિત થવાનો માર્ગ છે અને બંધથી રહિત મોક્ષ પણ છે. તો બે પર્યાયની સાપેક્ષતા વિચારીને કે પૂર્વ પર્યાયમાં હતો, એની ખરેખર એક બહુ જ વિચારો, ત્યાગ કોનો કરવો છે, પહેલો ત્યાગ કોનો કરવો છે, સંયોગનો જે તારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવરૂપ અસ્તિત્વમાં જ નથી. કોઈ પણ પદાર્થનું અસ્તિત્વ કેવા રૂપે હોય છે? ચાર હોય છે ને, એનું નામ શું કહેવાય છે? સ્વચતુષ્ટય. દ્રવ્યથી અસ્તિ, ક્ષેત્રથી અસ્તિ, કાળથી અસ્તિ અને ભાવથી. તો મારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવરૂપ અસ્તિમાં પરદ્રવ્યનો તો કોઈ પ્રવેશ જ નથી, અને તો પછી એના ત્યાગ ગ્રહણનો તો કોઈ પ્રશ્ન. હવે એનાથી અહીંયા પરભાવ ઉપર આવ્યા. શબ્દ પરભાવ છે, પરદ્રવ નથી. હવે પરભાવ, પરભાવ એટલે પરના સંબંધે થયેલા વિભાવ ભાવ. પરભાવ એટલે સ્પર્શ રસગંધ વર્ણ એની એમ ન લેવું પાછું. પરદ્રવ્ય એટલે પૂજગા હાલદી પણ નહીં અને એના પરિણામ પણ નહીં. અહીંયા પરભાવ એટલે એના સંગે, એના લક્ષે આપણામાં જે વિભાવ થાય છે પર્યાયમાં. તો પૂર્વ પર્યાયમાં હતા, હવે એની પછીની પર્યાયમાં છોડ્યા ત્યાગ કર્યા એમ નથી, ઉત્પન્ન નથી થતા. એટલે નામ માત્ર નામ દેવાય, કે એનો અર્થ છે કે પૂર્વે હતા. જેમ કહીને કે તમે ક્યારે છૂટ્યા, તેનું શું આવ્યું? બંધાય એવું નામ માત્ર એમ. એમ અહીંયા છોડ્યો ત્યાગ કર્યો કે પૂર્વ હતો એવી સાપેક્ષતાથી એવું શું થાય છે? નામ દેવામાં આવે છે. બાકી તો ભૂતકાળના રાગને છોડવા છે કે નથી છોડવા? નથી છોડવા, પૂર્વના રાગને નથી છોડવા. અરે ભૂતકાળના રાગનું અસ્તિત્વ જ નથી રહ્યું, તું કોને છોડવા જઈશ? ચલો કાંઈ નહીં, ભવિષ્યના રાગને તો છોડીએ કે નહીં? અરે હજી ઉત્પન્ન જ થયા નથી એને તું છોડવા નહીં? કાંઈ નહીં, ચાલો હવે વર્તમાનને તો છોડવા છે કે નહીં? અરે વર્તમાન તો ઉત્પન્ન થઈ ગયા છે, હવે શું છે? એ તો બીજા સમય આપને આપ છેલા છેલા જવાના છે. માટે છોડવાના, છતાં કોઈને પ્રશ્ન હજી થાય તો જો, તો પ્રતિક્રમણ શું કામ કરવા જાય? એક તો કે ભૂતકાળના છોડવા નથી, પાછા પ્રતિક્રમણ શું છે? આ સારું, તમારું બધું આમ શું છે, કરતા જવાનું પાછું ના પાડતા જવાનું, ભાઈ કરતા જવાનું. પ્રતિક્રમણ એટલે શું છે? ભૂતકાળ જેવા વર્તમાનમાં ભાવ કેરા, એનો અર્થ કે તે ભૂતકાળને છોડ્યું નથી. શું છે? અભિપ્રાયમાં ઓલા પરિણામ તો વયા ગયા છે. તારા અભિપ્રાયમાં આ એક ખરેખર વિચારથી જૈન દર્શનમાં ઊંડા ઉતરશે તો ખબર પડશે. ખાલી ઉપરથી બધું આપણે માનીને લઈ લીધું છે કે અમને બધી ખબર. ફરીથી પ્રતિક્રમણ એટલે શું? ભૂતકાળનો રાગ તો સ્વયં ચાલ્યો ગયો, અત્યારના છે નહીં, અને છતાં પ્રતિક્રમણ શું કામ? કે ભૂતકાળનો રાગનું પરણમન પર્યાય ચાલી ગઈ, પણ કરવાનો અભિપ્રાય હજી રહ્યો છે. તમે આ એનાથી પાછા વળવાનું છે. ભૂતકાળનો રાગ કે જે કોઈ પરિણામ ક્રોધાદી એ બધા તો ચાલ્યા જ ગયા, એ કોઈ પણ પર્યાય એક સમયથી અધિક ન ટકે. બીજી એના જેવી થશે પણ સ્વયં એ પર્યાય નહીં હોય. તો ભૂતકાળના જે કરેલા ભાવો દોષ છે એ તો કેવા છે? પરિણામ ગયા છે, કરવાનો અભિપ્રાય તો હજી ચાલુ છે. ચાલુ છે અભિપ્રાય તો એનાથી પાછા હટવું છે. ભવિષ્યનો રાગ થયો પણ કરવાનો અભિપ્રાય છે, કારણ કે વર્તમાનમાં એ રૂચે છે તો ભવિષ્યમાં પણ કરવાનો ભાવ રહી જાય છે. વર્તમાન કરે છે તો એનો અર્થ કે ભૂતકાળમાં કરેલો છે, મારે હજી કરવા જેવો છે એવો ભાવ રહી ગયો છે. વર્તમાનમાં રાગ કરવાનો અભિપ્રાય એમ સૂચવે છે કે ભૂતકાળના કરેલા ભાવ પણ કરવા યોગ્ય છે એવો અભિપ્રાય છે. અને વર્તમાન રૂચિપૂર્વક કરે છે એનો અર્થ કે ભવિષ્યમાં પણ મને કરવાનો એવો અભિપ્રાય. પરિણામ નથી આવ્યા, અભિપ્રાય છે વર્તમાન. આ એના માટે પ્રતિક્રમણ છે, એના માટે પ્રત્યાખ્યાન છે, અને એના માટે આલોચના. ચલો અહીંયા તો આપણે આપણા ફરીથી વિષય ઉપર આવ્યો. પહેલી લાઈનમાં ફરીથી ત્યાગના કર્તાપણાનું શું છે? નામ હોવા છતાં ફરીથી શેની અપેક્ષાએ લીધું? કે પૂર્વ પર્યાયમાં હતું, ઉત્તર પર્યાય, ઉત્તર એટલે એના પછીની પર્યાયમાં એ ઉત્પન્ન થતા નથી, તો એ લિંક કહેવા માટે કે ભાઈ હતો એને એણે શું કર્યો? ત્યાગ. પણ એ કોના માટે લાગુ પડે છે? પર્યાયમાં. પણ ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાતા સભા જો શરૂઆત ક્યાંથી કરી હતી? શરૂઆત ટીકાનો પહેલો શબ્દ, આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય, દ્રવ્યની વાત આવી. ઓલી શાની વાત હતી? પર્યાયની. આ હવે કોની વાત આવી? જ્ઞાતા હું કેવું દ્રવ્ય છું, જાણનાર દ્રવ્ય છું. અને જાણનાર તત્વની અંદર ગ્રહણ હોય કે ત્યાગ હોય, એક પણ ન હોય છે. આખું આચાર્યદેવ કેટલી સુંદર લિંક પૂર્વકની આ વાત કરે છે. આપણને ત્યાગમાં આપણને કહે છે, જીવ ગ્રહણ કરવાના નામે તો ઠગાયો છે, ત્યાગના નામે પણ ઠગાણા છે. આપણે ગ્રહણ કરવું એટલે કંઈક કરો, કંઈક કરો, કરવા પણ આના અભિપ્રાયથી તો ઠગાણા છીએ, છોડવાના પણ ભાવ અભિપ્રાયથી. અરે જે તે ગ્રહણ જ નથી કર્યું, જે તારા સ્વભાવમાં જ નથી, એના ત્યાગના વિકલ્પ શું કામ કરે છે? અને એટલા માટે કઈ શક્તિ લીધી છે? કેટલામી લીધી છે? સોળમી લીધી. સોળ ફિગર છે ને, કોનું સૂચક છે? પૂર્ણતાનું. સોળ કળા એ કહે ને, સોળ કળા. સોળ શબ્દ એના માટેનું જ. પેલા એવું જ હતું ને, સોળ આનાનો રૂપિયો હતો ને પેલા, સોળ ઘણા ને ખેડૂત કહે ને, અમારે સોળ આની પાકતી હશે, પૂરેપૂરું આખું એનું આવે. તો એ સોળ એ પૂર્ણતાને સૂચવે છે. અને જ્યાં પૂર્ણતા હોય ત્યાં ત્યાગ હોય કે ગ્રહણ હોય? પૂર્ણતામાં ત્યાગ હોય કે ગ્રહણ હોય? કાંઈ ન હોય. કેમ ત્યાગ કેમ ન હોય? પૂર્ણ ત્યાગપૂર્વક ગ્રહણ પૂર્ણ થઈ ગયું એમ. પૂર્ણમાં ત્યાગ કેમ ન? આમ કહી તો દીધું ન હોય, ન હોય પણ શું કામ? થોડું હજી થોડુંક હોય છે. એમાં શું છે, અમે છોડી છોડીને પૂર્ણ થઈ ગયા. ત્યાગ, ત્યાગ વિપરીતતાનો હોય. અને વિપરીતતા હશે તો પૂર્ણ કેમ હશે? ત્યાગ શેનો હોય? હંમેશા વિપરીતતા, અશુદ્ધતાના દોષ એનો ત્યાગ હોય. અને જો એવી વિપરીતતા ને અશુદ્ધતા હશે તો પૂર્ણ કેમ હોય? અને ગ્રહણ ક્યારે હશે? અધુરાસમાં. બે વાત સમજવાનું, વિપરીતતામાં ત્યાગ છે, અધુરાસમાં ગ્રહણ છે. તો હું કેવું તત્વ છું? તો પૂર્ણ તત્વમાં શું હોય, વિપરીતતા હોય કે અપૂર્ણતા હોય? અને વિપરીતતા ને અપૂર્ણતા નથી તો મારે વિપરીતતાનો ત્યાગ પણ નથી, અને અધુરાસ છે તો કઈ મારે ગ્રહણ પણ કરવું નથી. ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ તત્વ બહુ સુંદર છે. આપણે એ રીતે અભ્યાસ કરતા નથી અને ફરિયાદ કરીએ છીએ. અમે જે કઈ ફરિયાદ સમજી લેવી, જીવનમાં ફરિયાદ કરતા પહેલા ફરી ફરીને તત્વને યાદ કરવું, ફરિયાદ નહીં રહે. શું શબ્દ વાપરીએ છે? ફરિયાદ. એને બ્રેક કરવાનો, ફરી ફરીને તત્વને યાદ કરશો, ફરિયાદ નહીં રહે. આપણી પાસે તત્વ અભ્યાસ કરતા નથી. આવી ગુરુવાણી આપણી પાસે મોજૂદ પડી છે દરેક ક્ષણે. હવે તો દરેક નામ ઓલામ, દરેક ક્ષણે જયારે જોઈએ ત્યારે અવેલેબલ છે. અને વિકલ્પોને ઉપયોગને ભટકાવીએ છીએ બીજે કે, અને પછી કે અમને આવું કેમ સમજાતું નથી ને કેમ થતું નથી. તારા આત્માને પહેલા પૂછી લેજે કે મને ખરેખર એ તત્વજ્ઞાનની જરૂરિયાત કેટલા ટકા લાગે છે. અરે મારું સર્વસ્વ સંયોગ છૂટતો હોય અને જો તત્વ મળતો હોય તો આ ક્ષણે હું તૈયાર છું, એવી એવી અધિકતા તો લાગી નથી. અને નાશવાન સંયોગના લોભ અને તૃષ્ણામાં 24 કલાક રહીએ છીએ. આવું તત્વ ક્યાંથી એને મળવાનું? અરે એક મળેલા લાવેલા, મળેલા શું, લાવેલા થોડા પુણ્ય ખાલી જશે, યોગ છૂટી જશે, અને ત્યારે પશ્ચાતાપથી પણ બહુ છેટું રહી જશે. તો અહીંયા ફરીથી શબ્દ શેનો પહેલાથી શરૂ કર્યો? આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય છે શબ્દ. આ શબ્દ કોને બતાવે છે? પ્રત્યક્ષપણે મોજૂદપણા આ તત્વ ત્યારે ક્યારેય ગોતવા જવું પડે એવું નથી. તારી ક્યાં પડેલું છે? દૂર કે નજીક? દૂર કે નજીક? દૂર નજીકના વિકલ્પ છોડી દે, તું સ્વયં પોતે છો. આ ભગવાન, અરે શબ્દની મહિમા તો જો ગુરુદેવસિંહ ઘણી વાર યાદ કરે છે ને, 72 ગાથા, એમ આ ભગવાન શબ્દ ઘણી જગ્યાએ છે. આ રીતે તો ગુરુદેવ મુખ્યતા એમાં બહુ સુંદર રીતે કે બે કમ્પેરિઝન કરાવે છે, એમ આ ભગવાન. અને કેવું, હવે શબ્દ જો બે સામસામે, જગતમાં ભગવાન એટલે શું હોય? કરતા હરતા હોય. અહીંયા કે છે તું જ્ઞાતા ભગવાન તત્વ છો. જગતમાં એક ભગવાનની શું કલ્પના કરવામાં આવે છે? જગતના સૃષ્ટિના એ કરતા હરતા છે. અહીંયા કે છે ભગવાન એ છે જે જ્ઞાતા છે. અને આવો આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય, અને જે જ્ઞાતા પણ છે, જેમાં કોઈનું પરદ્રવ્યની તો વાત નહીં, પરભાવનું પણ ગ્રહણ થયું નથી, તો પછી એણે છોડ્યું એવું નામ પણ કેમ અપાય? અને એટલા માટે નામ પણ નથી. આવ્યું શબ્દ, ઓલી કોની વાત આવી? હવે તો બહુ ક્લિયર થોડું થઈ ગયું ને. નામ માત્ર અપાય છે કોની અપેક્ષા? એ પર્યાયમાં હતું અને હવે ઉત્પન્ન થયું, તો એ છોડ્યું એવું નામ તમે આપી શકો છો. પણ દ્રવ્ય સ્વભાવને જો વિચારીએ તો એક ત્યાગ કરતાપણાનું નામ પોતાને નથી, દ્રવ્ય સ્વભાવને લાંછન આપીશ નહીં કે એને ત્યાગ કર્યો. કારણ કે ત્યાગ કર્યો તેનો અર્થ કે એનામાં રાગ ભાવનો સદભાવ હતો. અરે આવું એક નિરપેક્ષ નિર્દોષ તત્વ હું છું. આવા નિર્દોષ તત્વનો અવલંબન લે અને રાગાદીનો દોષ ઉત્પન્ન થાય કેમ થાય? કરતાપણાનો બોજો નહીં, ત્યાગનો બોજો પણ માથે વિકલ્પનો લઈશતો નહીં. સુંદર ગાથા આચાર્યદેવે આપણને થોડા શબ્દોમાં, એની પછી દ્રષ્ટાંત પણ આપ્યું છે. એક આચાર્યદેવના ભાવોમાં એક કેવું તત્વ રમતું હશે કે જેમાં ગ્રહણ તો નથી અને ત્યાગ પણ નથી. ચલો થોડી ટીકા જ વાંચી લઈએ. આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય, જો ફરીથી બ્રેકેટમાં ખુલાસા માટે લખ્યું છે, કોની વાત ચાલે છે? ખરેખર તો જેમ પૂજ્ય બેનસીએ પહેલા જ બોલમાં પહેલો જ આપણને સંબોધન શું કર્યું, બોજ મોટી જવાબદારી છે, તું તને જીવપણે સ્વીકારે છે તો આ વાત આગળ છે. હજી તો શરીર વાળો જ નહીં, કેટલા વાળા છે આપણને ખબર નહીં. વાળો એટલે શું? એક રોગનું, હાથી પગાનું જે હોય છે ને, એવો વાળો એટલે શું છે? એક રોગ છે, એની પીડા અસહ્ય હોય છે. અહીંયા હજી તો એક વાળો રોગ સહન નહીં, કેટલા વાળા લગાડી દીધા છે. અહીંયા કે હે જીવ, અરે એક જ્ઞાનીના સંબોધનની પાછળ આપણી વૃત્તિ કેમ ન બદલી જાય કે જ્ઞાની મને કેવા રૂપે જોવે છે? જીવ રૂપે જો, અને હું મને કઈ રીતે જોઉં છું? અરે તું તને જીવપણે સ્વીકારતો હોત તો ઉપયોગ કેમ બદલાવતો તું નથી? તારા અસ્તિત્વ વગર તને કેમ ગમે છે? ઘરે એક કોઈક પ્રસંગ હોય સારો કે એવો, અને ઘરના કોઈ મોટા વડીલ કે સાહેબ બહુ પ્રિય એવા ન હોય તો શું લાગે? શું લાગે કે આ ખાલી લાગે તમારે? એમ આપણો ઉપયોગ કઈ તરફ જઈ રહ્યો છે? જ્યાં મારું અસ્તિત્વ નથી ત્યાં તને રૂચે છે? હે જીવ, તને ક્યાંય ન ગમે એનો અર્થ શું કર્યો? કે જ્યાં તારું અસ્તિત્વ નથી, જ્યાં તારું જ્ઞાતાપણું નથી, એવામાં તને કેમ ગમે છે તને? અને હવે જો તને ક્યાંય ન ગમતું હોય તો તું ઉપયોગ બદલાવજે, સંયોગ બદલવા નહીં જતો તો. તો અહીંયા આ ભગવાન જ્ઞાતા દ્રવ્ય, હવે શું છે શબ્દ? શું છે? છે, છે. ગુરુદેવ વાંચ્યું ને, હવે ફરીથી બે બોજ વિચારી લઉં. ધર્મ એટલે શું? ધર્મ એટલે શું? છે તેવા થવું. બસ ત્રણ શબ્દ, છે તેવા થવું, આ એનું નામ ધર્મ. તો હું છું જ્ઞાતા દ્રવ્ય ભગવાન છે, તે અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા અન્ય સમસ્ત પ્રભાવોને. જો શબ્દ શું છે? અન્ય દ્રવ્યના સ્વભાવથી થતા. અરે અન્ય દ્રવ્યનો સ્વભાવ હોય કે એનું લક્ષ કરે તો તને રાગ થવાનો છે? ક્યારે એવું બન્યું કે પરલક્ષ કર્યું હોય અને વિભાવ ઉત્પન્ન ન થયો હોય? પરદ્રવ્યનું લક્ષ, પરદ્રવ્યનું જ્ઞાન જુદી વાત છે. કેવલીને લોકાલોકનું જ્ઞાન છે, પણ લક્ષ ઉપયોગ એ તરફ કોઈ એકત્વ મમત્વ કાંઈ જ અંશ માત્ર પણ નથી. અને એના માટે જ્ઞાન છે પણ વિભાવ નથી થતો. અને આપણને તો જ્ઞાન એ તરફ ઢળેલું છે ને, સુખ બુદ્ધિ ત્યાં છે. તો અહીંયા એ થતા અન્ય સમસ્ત પરભાવોને, હવે એ પરભાવ શબ્દ વાયપ્રો એનો અર્થ શું થયો, તેવો પોતાના સ્વભાવ વડે નહીં વ્યાપ્ત હોવાથી પરપણે જાણીને. આ શું છે, જો ફરીથી આવ્યા, બે શું આવ્યા, વિરોધાભાસ સાથે બે કોમા આવ્યા, અલ્પવિરામ છે ને બે. તો જો સીધું વાંચવું હોય તો સમસ્ત પરભાવોને ત્યાગે છે, એ સીધું વાંચી શકાય. હવે એ કેવા છે, એ કેવા છે પરભાવ, પોતાના સ્વભાવ વડે નહીં વ્યાપ્ત હોવા. મારો જ્ઞાતા સ્વભાવે પરભાવમાં ક્યારેય વ્યાપતા નથી, માટે માટે કેવા છે, પર છે, અને પર હોવાથી એનું મમત્વ છોડું છું. આ એનું નામ ત્યાગ છે. કેટલું સ્ટેપ બાય સ્ટેપ લીધું, પેલું હું કોણ છું, હું ભગવાન જ્ઞાતા દ્રવ્ય છું. એ કેવો છું, પર સમસ્ત પરભાવો કેવા છે એમાં હું ક્યાંય વ્યાપતો નથી, તેવો પોતાના સ્વભાવભાવ વડે. પોતાના સ્વભાવભાવ વડે એટલે મારા ઓલા પરભાવ છે એમાં, પરભાવોમાં હું મારો કયો સ્વભાવ છે, જ્ઞાતા સ્વભાવ, એમાં વ્યાપ્ત. વ્યાપ્ત એટલે ફેલાવવું, પ્રસરવું. એમાં હું ક્યારે પણ પ્રસરતો ને ફેલાતો એટલે એમાં તન્મય તદ્રુપ એકાકાર હું થતો. કારણ કે જો એમાં એકાકાર થાવ તો એ પરભાવ રહી જાય, સ્વભાવ થશે. સાકર છે એ શેમાં વ્યાપે છે, ગળપણમાં વ્યાપે છે કે બરણીમાં વ્યાપે છે, બરણીમાં વ્યાપે ને. સાકર હોય એ શેમાં વ્યાપે, ચાલો બરણીમાં રહેલી સાકર શેમાં વ્યાપી છે, બરણીમાં રહેલી સાકર ની વાત કરું, ખુલ્લામાં નહીં, બરણીમાં વ્યાપેલી સાકર શેમાં વ્યાપેલી છે, પોતાના સ્વભાવમાં જ વ્યાપેલું છે. એવી રીતે દરેક પદાર્થ પોતાના સ્વભાવ ભાવમાં જ વ્યાપે છે, અને તેથી પરના સંબંધે થયેલા પરભાવ એ મામાં હું વ્યાપતો નહીં હોવાથી એને હું ત્યાગું. ત્યાગું એટલે એમાં હું મારું એકત્વ હવે કરતો નથી. આ બે આખી વાત જુદી દેખાડી, એક પરભાવ અને એક સ્વભાવ ભાવ. તો જે પરભાવ છે એમાં હું મારા જ્ઞાતાપણાનો સ્વભાવ એમાં વ્યાપતો નહીં હોવાથી ત્યાગે છે. એક સામાન્ય આપણને આચાર્યદેવે વાત કરી કે ત્યાગવું, ત્યાગવું એટલે કે હવે એમાં હું મમત્વ એકત્વ કરતો નથી. અને જેટલી ભૂમિકાનો પુરુષાર્થ થયો એટલો તો રાગ ઉત્પન્ન નથી થતો. બે પ્રકાર છે ત્યાગું છું એમાં, શું છે, પહેલું જેવી રીતે સમ્યક દર્શન થયું તો કયો કસાય ઉત્પન્ન નહીં થાય, અનંતાનુબંધી, તો એનું નામ એક ત્યાગ છે. બીજા ત્રણ કસાય રહી ગયા છે પણ તેમાં શું છે, એમાં હું વ્યાપતો નથી એટલે મને એકત્વ નથી, નથી એટલા તો ઉત્પન્ન થતા જ નથી એટલે એનો અભાવ. હવે જેટલો હજી ઉત્પન્ન થાય છે એમાં શું છે, હું વ્યાપતો નથી. કારણ કે એ કેવા છે, પરભાવ છે, અને હું કેવો છું, જ્ઞાન માત્ર, જ્ઞાતા હું, સ્વભાવ ભાવ છે એમાં હું વ્યાપતો, એમાં એકત્વ મમત્વ કરતો નથી. માટે એનો અર્થ કે એ મારા માટે ત્યાગ છે. અને તેથી શબ્દ તેથી શું કામ આવ્યો, હવે શું છે, જાણીને ત્યાગે છે, જે એના પાછળના શબ્દો છે. હું એમાં સ્વભાવ વડે વ્યાપ્ત ન હોવાથી એ પરભાવ છે, અને પરભાવને જાણીને ત્યાગ. બહુ સરસ એક સિદ્ધાંત આપણને આપે, આપણે એકત્વ રાખીને ત્યાગવા ઈચ્છીએ છીએ. શું છે, પરાણે જેને કહે ને, પરાણે ખાવાની ઈચ્છા તો બહુ હોય પણ આજ પછી ખાણ લઈ લીધા છે એટલે શું છે નહીં, આ એક આપણા માટે બોજ, બીજા માટે નથી, બહુ જ વિચાર, આ સુકામ ફળ નથી આવતું. મમત્વ રાખવું છે અને ત્યાગવાનો પ્રયાસ કરવો છે તને સફળ થવાનો. તો જાણીને ત્યાગે છે, અને તેથી એ સિદ્ધાંત છે, જે જાણે છે તે જ ત્યાગે છે, બીજો કોઈ ત્યાગતો નથી. માટે જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. બહુ સુંદર એ વિષય આગળ એમાં.
હવે પિંકી બેન દ્વારા ભક્તિ લેવામાં આવશે.
હેલો, અરિહંત કા શરણા જિસકો મિલે, સિદ્ધો કા શરણા જિસકો મિલે, સમકિત કી કિરણ વો પાતા હૈ, સૌભાગ્ય મિલા ઉસ ચેતન કો, નરભવ કો સફલ બનાતા હૈ. અરિહંત કા શરણા જિસકો મિલે, સિદ્ધો કા શરણા જિસકો મિલે, સમકિત કી કિરણ વો પાતા હૈ, સૌભાગ્ય મિલા ઉસ ચેતન કો, નરભવ કો સફલ બનાતા હૈ. હર ગીત સુનાએ મહિમા તેરી, યહ વિશ્વ સુની ગરિમા તેરી,
હર ગીત સુનાએ મહિમા તેરી, યહ વિશ્વ સુની ગરિમા તેરી,
મુનિઓ ને સુનાઈ ગાથા તેરી,
મુનિઓ ને સુનાઈ ગાથા તેરી,
ગુણગાન કરે કવિતા મેરી, નતમસ્તક જબ હમ હોતે હૈ,
નતમસ્તક જબ હમ હોતે હૈ,
ચરણો મેં મન રમ જાતા હૈ, સૌભાગ્ય મિલા ઉસ ચેતન કો, નરભવ કો સફલ બનાતા હૈ. હરિહંત કા શરણા જિસકો મિલે,
હરિહંત કા શરણા જિસકો મિલે,
સિદ્ધો કા શરણા જિસકો મિલે,
સિદ્ધો કા શરણા જિસકો મિલે,
સમકિત કી કિરણ વો પાતા હૈ, સૌભાગ્ય મિલા ઉસ ચેતન કો, નરભવ કો સફલ બનાતા હૈ. પુણ્યોદય સે નર જન્મ મિલા, જિન રાજ કા હર દમ સાથ મિલા,
પુણ્યોદય સે નર જન્મ મિલા, જિન રાજ કા હર દમ સાથ મિલા,
ઓ સોને વાલે જાગ જરા,
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 તેરે આતમ કો અવસર મિલા, જબ ભેદ જ્ઞાન જીવ કરતા હૈ,
જબ ભેદ જ્ઞાન જીવ કરતા હૈ,
શિવપુર કા સુખ પા જાતા હૈ,
સૌભાગ્ય મિલા ઉસ ચેતન કો, નરભવ કો સફલ બનાતા હૈ. હે અરિહંત કા શરણા જિસ કો મિલે, સિદ્ધો કા શરણા જિસકો મિલે, સમકિત કી કિરણ વો પાતા હૈ, સૌભાગ્ય મિલા ઉસ ચેતન કો, નરભવ કો સફલ બનાતા હૈ. હે અરિહંત કા શરણા જિસકો મિલે, સિદ્ધો કા શરણા જિસકો મિલે, સમકિત કિરણ વો પાતા હૈ, સૌભાગ્ય મિલા ઉસ ચેતન કો, નરભવ કો સફલ બનાતા હૈ.
सौभाग्य मिला उस चेतन को, नर भव को सफल बनाता है।
5000 रूपया जगदीश भाई बखाई तरफ थी बाळकों ना पाठशाला ना बाळकोए जे रविवार कार्यक्रम कर्यो तो तेमा भेट आपवामां आवे छे। अशरीरी सिद्ध दशाने प्राप्त रुष्पादी मार प्रंचौवी की इंद्र भगवान नो जय हो। विदेह क्षेत्र में विद्यमान समोसमा शोभायमान सिमंदरादि अजित वेरे पर्यत विश्वर्मान जी इंद्र भगवान नो जय हो। आद्य जैन मंदिर में जयवंतपणे विराजित श्री बाहुबली मुनिन्द्र भगवान नो जय हो। श्यादवाद अनेकांतमय मुद्रित द्वादशांगमय परमागम समय सारादि समस्त जिनवाणी मातनो जय हो। भारत क्षेत्र में सद्धर्म वृद्धि करना हालता चालता सीतसम भगवान श्री कुंकुंद आचार्य देवनो जय हो। अम भक्तना तारणहार अनंत दुकारी प्रातस्मणीय नित्य वंदनी श्री कहान गुरु देवनो जय हो। प्रसमूर्ति धन्यवतार पूज्य भगवती मातनो जय हो। परम उपकारी परम कृपाऊ देवनो जय हो। पर्वाधिराज पर्यूषण पर्वनो जय हो। श्री परम पवित्र सनातन दिगंबर जैन धर्म जय हो। निज निधि निज में बताई यह अनंत उपकार है, इसके लिए जिन वाणी माँ को वंदना सत बार है। बोलो द्वादश संघ में समस्त जिनवाणी मातनो जय हो।